સંબંધી વિચાર કરી શકે અને તો જ એ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે. મૌન પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે છે. શબ્દને માંથી અશબ્દ બની જાય, નિશબ્દ સ્વરૂપ છે, એ નિશબ્દ છે, અશબ્દ શબ્દ સહિત નથી, તો તે સમયે મૌનની સ્થિતિ પૂર્ણતા પ્રાપ્ત કરવાનું મૌન એકાંતમાં હોય, અંતર્મુખતા હોય તો જ મૌન સંભવે. અને અંતર્મુખતા કરવા માટે એને એકાંત નિવૃત્તિ સ્થાન આ સેવવા પડે છે. એટલે એકાકી વિચરતો વળી પછી તે કંપની ન જોઈએ. અને તો મૌન બેસવું હોય તો કંપની જોઈએ, કંપની ન ચાલે મૌન, એમાં કપલની કંપની પણ અહીંયા તો એવી ભરમાર હાલી છે અત્યારે અધ્યાત્મમાં કે કપલ વિના જેની સાધન જ ન થાય. અમે બે માણા, અરે બે માણાની વાત મૂક દે આવતી તો તું હજી સમજો જ નથી આત્મા. બધું હા બધું ચાલે અને મજા આવે છે. એ સોશિયલ છે ને, સોશિયલ ગ્રુપ જેવું થઈ ગયું છે. ધર્મના સ્થાનકો બધા કેવા? સોશિયલ ગ્રુપ, સોશિયલ ઓર્ગેનાઇઝેશન. અમે બે જણા જશું, જાઓ જે બી પામશો તે બે પણ ભૂલવું પડે. હું એકલો છું, એકલો આવ્યો છું, એકલો જવાનો છું. મારા કર્મ મને જ બંધન કરતા છે, એનો ભોગવટો મારી સાથે જ. આ સમ્યક વિચાર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ આત્માની મુક્તિ કેવી રીતે થઈ શકે? એટલે એને મૌન જેને થવું છે અથવા મૌનની સાધના કરવી છે એને એકાકીપણ, એકાંતવાસ અને અંતર્મુખતા આ એના પાયાના તત્વો છે. જો એકલા ફાવે નહીં તો મૌન પણ ભજાય નહીં. અનુભાઈ કારણ કે મૌન હોય તો પણ તમારું મૌન રહેતું નથી. તમારા હાવભાવથી તમે વાત કરો છો, આદાન પ્રદાન કરો છો. સામો સમજે કે ન સમજે એ વાત પછી છે, સામો સમજે કે ન સમજે વાત પછી છે. પેલા તમારી અંદર એ પ્રકારના કંપનો શરૂ થયા, સેના થયા? એ શબ્દરૂપ નથી મેળ્યું એટલું જ, પણ વિચાર તો શબ્દના આકારમાં આવ્યો ને કે કેમ છો તમે, આમ પૂછવું છે. આપણે ભલે મૌન છે પણ આવે એટલે મજામાં છો ને. તો શબ્દોનો વેપાર ન થયો તો શું થયો? મૌનનો વેપાર થયો. વિકલ્પ આવ્યો ને, એ વિકલ્પ આવ્યો એ ભાષાના રૂપમાં આવ્યો ને. તમારી માતૃભાષા કે જે ભાષા આવડે છે ભૂલી જાઓ તો પછી શું આવે? કંઈ ન આવે. તો ત્યાં ભાષા આવી જ, ભાષા વર્ગણાનો વેપાર થયો, એનું સાકાર રૂપ ન થયું એટલું જ. પણ ભાવ આવ્યો કે નહીં? અને ભાવ ભાવના રૂપમાં ન આવ્યો, ભાષાના રૂપમાં આવ્યો, સંઘના રૂપમાં આવ્યો, સંબંધના રૂપમાં આવ્યો. કોઈ મળે એટલે આપણે ખરું, હોસ્પિટલથી આવે એટલે આપણે જરાક એને પૂછવું હોય ને મૌન હોય તો કેમ છે? એ ન કરો તો મનમાં ભાવ શું હોય કે બોલે જલ્દી સમાચાર આપે કે કેમ છે? મૌનમાં વેપાર કેટલો થયો તો બોલી નાખ તો વાત પૂરી થશે. કેમ કે હું 10 મિનિટ પ્રયત્ન કરીશ તો ઓલો હામો સમજશે નહીં, એટલે આ ઇલાજ કરશે તોફાન. અને પાછો કે મારે મૌન હતું. ત્રણેયનું નહીં, મૌનમાં પછી તો વાણીનું મૌન, કાયાનું મૌન, એક એક યોગના મૌન લેતા જવાય. અને તનનું મૌન હોય ત્યારે ઇન્દ્રિયોના મૌનથી શરૂ થાય. આંખનું મૌન, કાનનું મૌન, એ બધા પછખાણની અંદર લેતા જાય. પણ મૌન યોગ જે છે, પદાર્થની ક્રિયા સંપન્નતા છે એ યોગની છે. અને આ જીવને ત્રિયોગ પ્રાપ્ત થયા છે. કરણ માટેના એના ત્રણ યોગ છે, મન, વચન અને કાયા. એટલે ત્યાં કહ્યું છે આ યોગ મૌનનું યોગ. તો પેલા વાણીનું યોગ, પછી મનની અંદર વાણીથી પણ અંદર હોય તો જ મનમાં હોય, વાણીમાં આવે એટલે વચનમાં આવે, વચન બોલાયું કે ન જ બોલાયું. તો એ પ્રકારે એકાકી પણ, એકાંતવાસ, નિવૃત્તિ ક્ષેત્ર એટલા માટે કે ત્યાં એકાંતવાસને અનુકૂળ વાતાવરણ હોય. અરણ્યવાસમાં મુનિ હોય શા માટે? કે એને ત્યાં કોઈ સંબંધ છે નહીં બોલવા બોલાવાના. પણ ત્યાં કૂતરું પાડીને બે હતો, એટલે જીવને ક્યાં ક્યાં ભૂલ કરે છે. આગમના તો એક એક સૂત્રની અંદર સાધના ભલે ઓછી થાય પણ પરફેક્ટ તો કર, કે એનું પરિણામ ચોક્કસ જે પરમાત્મા ઈચ્છે છે એ જ આવે, એને કહ્યું છે તે જ આવે, બાકી તારી મતિ કલ્પના ક્યાંય લગાવી છે. આ સ્વચન મતિ કલ્પના લગાવીએ તે સ્વચન, મતિ કલ્પનાની વાત જ નથી. અહીંયા કહ્યું કે અરણ્યની અંદર રહેતો એ મૌન છે, મુનિ છે. અને પછી છેલ્લો કયો છે? તાપસ, તપસ્વી, મહાતપસ્વી છે. અને તપસ્વીઓની અત્યારે ઇતરમાં ઓળખાણ શું છે? બધા વલકલધારી, એટલે ત્યારે તો જંગલમાં વલકલ પહેરીને રહેતા હોય આ બધા તપસ્વીઓ કહેવાય. તપ કરે, ઋષિ મુનિઓ જ્યારે તપ કરે, તપસ્વી થાય, ત્યારે એને ઝાડ પાનના, ઝાડની છાલના આ વસ્ત્રો પહેરી, એટલે મહા એમ કે તપસ્વી, કેવા સંયમી. અહીંયા કે છે સાચા તપસ્વી કોણ? તપથી, વસ્ત્ર પહેરવાથી નહીં, માત્ર વસ્ત્ર પહેરવાથી નહીં. તો માત્ર વાઘા પહેરી લે તપસ્વીના, એનાથી તપસ્વી થવાતું નથી. તપસ્વી થવું હોય તો તપ જોઈએ, એ વાત મૂકી છે. એટલે લક્ષણ કીધા, ગુણ કીધા, ગુણથી લક્ષણથી જે સાધુ છે એને સાધુ માનવા, માત્ર બાહ્ય વ્યવહારથી એને અસાધુને સાધુ માનવા નહીં. કારણ કે અહીંયા કોઈ સંપ્રદાયની શિક્ષા નથી, ભગવાન મહાવીરના બોધમાં આ કોઈ સાંપ્રદાયિક શિક્ષા નથી, આ તો આત્માની શિક્ષા છે. એટલે કે છે ગુણથી સાધુ થવાય અને દુર્ગુણથી અસાધુ થવાય. હવે સાધુનો ગુણ જે છે, એ ગુણ જો ન હોય તો સાધુ નહીં થઈ શકાય. અને એટલા માટે કહ્યું કે ગુણોને અને દોષને, આખો માર્ગ આ તો સાધુનો કીધો. જીવની અંદર કૃપાળુદેવે આપણી પેલી શરૂઆતની બોધ છે પુષ્પમાળા, પુષ્પમાળામાં શું કહ્યું? આ સઘળાનું પરિણામ, લાંબુ કે ટૂંકી, પરિણામ એક જ કરવાનું છે, દોષને ઓળખી દોષને ટાળવા. સ્પષ્ટ, એટલી બધી વાત સ્પષ્ટ, ટૂંકામાં ટૂંકો માર્ગ. કેમ કે મોક્ષ કયો નિજ અને શુદ્ધતામાં વાંધો દોષનો છે. જો નિર્દોષ છે તો પ્રશ્ન જ નથી, દોષ છે એ જ અશુદ્ધિ છે. તો દોષને ઓળખવા, ઓળખા પછી શું કરવું? ટાળવા. દોષને ઓળખા પછી દોષને ટાળવા, આ સિદ્ધિ વાત. તારો દોષ કેટલો? બસ, જો સૌથી મોટો દોષ જેને કહીએ મૂળમાં તૈયાર થઈ ગયો, મોટામાં મોટો દોષ જીવનો, આટલું લક્ષ આવે ને માર્ગ ઘણો ટૂંકો થઈ જશે. બહુ આપણે ફેલાઈ ગયા છીએ, આપણે કીધું પરિઘ ઉપર જવાનું શીખી ગયા છે. સાધના કરવાના શું કરવું પડે? કેન્દ્ર તરફ જવું પડે, દિન પ્રતિદિન પોતાની સાધનામાં એને કેન્દ્ર તરફ જવાનું છે, પરિઘ તરફ નહીં. પરિઘ તો બધા તને કેન્દ્રથી દૂર લઈ જશે. અને છે લોભામણા, આકર્ષક છે બધા લોભામણા. આ સંસાર કેવો છે? પ્રદેશે પ્રદેશે જીવને આકર્ષક. આ બધા આકર્ષણોથી, પ્રલોભનોથી જીવે બચવું હોય તો એને પોતાના સાધનાના માર્ગને ટૂંકો કરવો અને કેન્દ્ર લક્ષી કરવો. પછી જે યોગ તેને ફાવે એ કર. યોગ તો અનંત છે, માર્ગ અનંત અસંખ્ય છે. સાધનાની રીત, સાધનાના પ્રકાર, કોઈ કાંઈ કહેશે, કોઈ પાસે પૂછવું એટલે કાંઈ કહેશે, બોલો કહેશે અમે તો આમ જ કરીએ છીએ, બોલો કહેશે અમે આમ જ કરીએ. આપણને એમ તક હું રહી ગયો એટલે પોતે કાલથી પછી બીજું કરવા માંડે, વળી બીજો ત્રીજો કંઈક ત્રીજું મળે, કારણ અમે તો 8 કલાક મૌન લઈ લેવો હોય એમ, તો પછી પોતે બેસી જાય, હું મૌન લઈ લઉં. એટલે જાણે જલ્દી પામી જાઓ, પણ ઓલો નથી પામ્યો એ તો જો. જીવની અંદર એટલી બધી આ પ્રકારની, જેમ સંસાર માર્ગની અંદર એની જે ઉત્પાદ છે ને, એટલો જ ઉત્પાદ એનો ધર્મ માર્ગમાં છે. ત્યાં પણ ધૈર્ય, શાંતિ, સ્થિરતા, અને પછી હું આટલું બધું કરું છું પણ એ જ વાંધો છે. આ નથી મળતું એનું કારણ શું છે? કે તું ઘણું બધું કરસ, બધી જગ્યાએ દોડસ, બધેથી જાણી મેળવી લઉં, અને કરે એટલે તને નથી થતું, આ તારી દોડમાં તું થાકી જઈશ, થોભ નહીં તો થાકી જઈશ, થોભ. હે જીવ, હવે બહુ થયું, સ્ટોપ, ઉભો રે, તારી ગતિને જરાક ધીમી પાડ, અટક, નિર્માણ. એટલી સરસ વાત બધી આવે ટૂંકી, કે સાધનાનો તમે કેન્દ્ર તરફ જાઓ. આત્માની નજીક નથી ગયા આવી કોઈ સાધના આપણને ઉપકારી થતી નથી. તો કે છે, દુર્ગુણોને તજો, દોષને જુઓ, અને જે કોણ પૂજ્ય છે, કોણ સાધુ છે, તો કે જે પોતે. આખો સાર શું છે, બધી સાધનાનો સાર શું, પોતે પોતા. હવે એની બદલે પોતે પોતાની જાણવાને બદલે પોતે અન્યને જાણવાની અંદર મીંડો છે. આ ચોપડી વાંચી નાખું, આ અહીંયા સાંભળી લો, આને શું કીધું, આ બધું અન્યને જાણવાની વાતને જરા વિરામ આપ. પોતે પોતાને જાણે અને આત્મનિરીક્ષણ કરે. શું કામ કરે, કે હું મને જાણવામાં હજી નથી જાણાતું, કંઈક અટકાવ છે, કંઈક રોકાવટ છે, કંઈક અંતરાય છે, ક્યાંક જીવની વૃત્તિ પરિણતિ પર તરફ જાય છે. અત્યાર સુધી ભાનમાં નહોતું આવતું, હવે નિરીક્ષણ કરે તો ભાનમાં આવે, કે ઓહો આ તો મને ખ્યાલમાં જ નહોતું કે હું આ પ્રકારના સાધનામાં પણ મોહમાં છું, સાધનાની અંદર પણ હું અટકું છું, સાધનાની અંદર પણ મને મારા તારાના ભાવ થાય છે, સાધનામાં પણ પર પ્રત્યેની પ્રીતિ કેળવાય છે, આગ્રહ જન્મે છે. તો આ આત્મનિરીક્ષણ વિના પોતાના દોષ કોણ બતાવે. અહીંયા ગુરુ નકામો થઈ ગયો, કેવી રીતે ખબર પડે, પોતાની અંદર જ્યાં પોતે અટક્યો છે એ આત્મનિરીક્ષણ ન કરે તો જગતની અંદર કોણ બતાવે સર્વજ્ઞ સિવાય. કારણ કે આ મન પરિવય જ્ઞાન, એની ઉત્કૃષ્ટ ભૂમિકા જેમાં સર્વજ્ઞતા જોઈએ, મન પરિવયથી આપણા અંતરની વાતોને વાંચી શકે, કોણ ક્યાં અટકો છે એ સ્થૂળ હજુ બતાવે. આગળનો જ્ઞાની એક માર્ગની સાધનાનો સાધક હોય ને એ બતાવે કે તું આ કરસ ને આ ખોટું કરસ, પણ એની વાત હોય તો જેનો પોતે માસ્ટર હોય એ જણાય. તો જ્યાં આપણે કહીએ કે દાંતના ડોક્ટર પાસે દાંતનો દુખાવો બધો બતાવે, પેટનો શું બતાવે, તો ગમે તેટલું એક્સપર્ટ છે પણ નિષ્ણાત શેનો છે, દાંતનો, અને તારું દર્દ કયું છે તો એ કેવી રીતે બતાવે. તો ગમે તે ગુરુ પાસે ન ખબર પડે, આ સર્વજ્ઞ સિવાય બીજો કોઈ ઉપાય નથી. કૃપાળુ દેવે કીધું 837માં કે અમે જે સદગુરુની વાત કરી છે ખરેખરી અવસ્થા તો 13માં ગુણસ્થાનકની છે. હા, તમે સમાન સાધના કરતા હો તેમાં કહે કે તું આમ બેસસ ને એની બદલે તારે જરા આમ બેસ, આમ શ્વાસ લેશ ને એની બદલે આમ બેસ, પણ શ્વાસ લેવાનો દોષ નથી, દોષ બીજો અંદર પડ્યો છે. હવે શું કરવું, તો કે એ તો હું તો આનો માસ્ટર છું, અને સુપર સ્પેશિયાલિઝમ તો એવું છે કે એક નાકનું દુખતું હોય તો બીજા નાક વાળો પાછો બીજો ગોતો. માર્ગ સૂક્ષ્મ છે, પોતાના દોષ પોતા સિવાય પરફેક્ટલી, જેને કહીએ પરફેક્ટલી, એટલે આત્મા જેવો કોઈ દેવ નથી અને આત્મા જેવો કોઈ ગુરુ નથી. આત્મા જેવો કોઈ દેવ નથી અને આત્મા જેવો કોઈ ગુરુ નથી. સહજાત્મ સ્વરૂપ, અને તું તારો શ્રેષ્ઠ ગુરુ ક્યારે થઈશ, જ્યારે સહજ અવસ્થા પ્રાપ્ત થશે. જ્યાં સુધી અંદર દોષ હશે, મલિનતા હશે, અશુદ્ધિ હશે, અંતરાય હશે, અટકાવ હશે, કોઈને કોઈ કારણથી ક્યાંને ક્યાંય રોકાઈ ગયા હશે, ત્યાં સુધી આગળ નહીં વધી શકે. પણ સહજ સ્વરૂપ પોતાનું જેવું છે તેવું, એમાં કોઈ પણ પ્રકારનો મળ નહીં, વિક્ષેપ નહીં, આવું જ્યારે સ્વરૂપ થશે તો આવા સૂક્ષ્મ ગુણો, દુર્ગુણો જેને કહીએ, સૂક્ષ્મ દોષ કહીએ, આ સૂક્ષ્મ દોષ ક્યારે પકડાય, આત્મને. જો આત્મનિરીક્ષણની પદ્ધતિ અથવા તો એ જે આખું સ્વરૂપ પહેલાં સમજવું છે કે આત્મનિરીક્ષણથી આત્માના દોષ પકડાય. આત્મનિરીક્ષણમાં કોને તપાસવો છે? પોતાને તપાસવો છે. તો પોતાને તપાસે ત્યારે પોતાનું સ્વરૂપ કયું છે? ભાવનું. તો જોવું કે મારામાં ઔદયિક ભાવ આવી ગયા, ક્ષયોપશમિક રહ્યા, ઔષમિક થયા કે ક્ષાયિક થયા. એક એક સ્થિતિ પરિસ્થિતિમાં હું સંબંધથી જોડાયેલો છું, સંયોગથી જોડાયેલો છું. તો મને કોઈ કષાય ભાવ થયો, સૂક્ષ્મ થયો હોય તો મને થયો હોય તો એ મને પકડાય કે બીજાને પકડાય? પોતાને. આત્મનિરીક્ષણમાં આત્માનું નિરીક્ષણ કરવું, અને આત્માનું નિરીક્ષણ કરવું એટલે આત્માના શુદ્ધતાની અંદર સંબંધમાં જોવું કે ક્યાં એની અંદર દોષ છે, મલિનતા ક્યાં છે. હીરાનો વેપારી હોય ને, એની પાસે દ્રષ્ટિ કેવી છે? કે એ હીરાને તપાસે છે ચારે બાજુ, આર પાર ઓત પ્રોત, એ શું જુએ છે કે આમાં ક્યાંય દાગ નથી ને, દોષ નથી ને, પાણી નથી ને કોઈ પણ પ્રકારનો. અને એનો સાચો જવેરી કયો? કે હીરાને આર પાર જોઈને કહી શકે કે આ પરફેક્ટ છે. સોનાને કસ લગાવવું પડે છે? કેમ કે એ પારદર્શક નથી. એમાં મેળવણી હોય તો એ આંખથી અનુમાન કરી શકે પણ ચોક્કસતા ન આપી શકે. તો એને કસ, છેદ અને તાપ, છેલ્લે તેજાબ નાખીને એને મલિનતા કાઢવી પડે છે. હીરાની અંદર તો એ તરત જોઈને કહી દે કે આમાં આ હીરો થશે, આ નહીં થાય. એટલી બધી, એટલે આગળ એક કૃપાળુદેવ એક પત્રમાં લખ્યું છે હીરાના ઝવેરીનું, સોપારી જેટલું હોય તો પણ એને નિર્માણ. એટલે એ ત્યારે વિચારવું કે હીરાનો, એટલે જેમ આ પારખું છે કે એની અંદરનો કોઈ પણ દોષ એ પકડીને કહી દે, અને જગતની અંદર શ્રેષ્ઠ હીરા નક્કી થાય છે, આ શ્રેષ્ઠ પારખું હોય છે. એને કંઈ હીરાને માટે થઈને કોઈ તોડીને નક્કી નથી થતો, તો હીરો કયો? અખંડ છે ને નક્કી કર્યો કે આ સૌથી જગતમાં શ્રેષ્ઠ છે. તો એ જે દ્રષ્ટિ છે, એમ આપણા આત્મારૂપી હીરાને જોવાની આત્મનિરીક્ષણ, આ એક દ્રષ્ટિ છે. તું ઝવેરી થા તારો. અને એ વાતને સાદી વાત છે, પણ હવે આ જીવને પકડાય નહીં. 20 દોહરામાં કીધી કે દીઠા નહીં નીચે દોષ હતો તરીએ. કોણ ઉપાય, કયું ઉપાય છે? સાક્ષાત તીર્થંકરે તને નહીં તારી શકે. તો ગુરુની ક્યાં માંડસ તું? એ સ્થૂળતાની વાત છે, બધી પ્રાથમિકતાની વાત છે, શરૂઆતની વાત છે. પણ તમારે સાધનાના માર્ગની અંદર સતત આગળ વધવું હોય તો આ બધા અવલંબનને છાતીએ વળગાડીને ન જવાય. એ જરૂર હોય ત્યાં સુધી રાખવાના, પછી છોડી દેવાના. આ નિરાલંબનની દ્રષ્ટિ છે. વિતરાગનો માર્ગ નિરાલંબનનો માર્ગ છે. પુરુષાર્થનો આધાર સ્વ છે, પર નથી. સ્વ પુરુષાર્થથી જ આત્માની મુક્તિ છે. પોતાના બળથી, પોતાના બળથી, પોતાની સાધનાથી. અને એમાં એને આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ એના સાધનો છે. અને આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કરવું એટલે એમ નહીં કે કોને મને આજે બગાડ્યું, મારું કોણે મને ખોટું કીધું, એ બધું યાદ ન કરાય કે આત્મનિરીક્ષણ કરીએ તો કે આ ભાઈએ શું કીધું તું, આને શું કીધું તું, ખાવામાં શું આવ્યું તું. મારા આત્માની જે પરિણતિ છે, આત્માનું જે ભાવ સ્વરૂપ છે, આજે કેટલો ઉદય આવ્યો, એમાં હું કયા ઉદયમાં મારા ઔદયિક ભાવ થયા, આત્મા જોડાઈ ગયા. કેટલા પ્રકારની વિપરીત પરિસ્થિતિ આવી હોય તો ઉપશમમાં રહ્યો, કશાય ન કર્યો, અને ક્યાંક થયો, અલ્પ થયો, મંદ થયો, તો એને પોતાને લક્ષ્યમાં આવે કે આટલી મારી અધૂરપ રહી સાધનામાં, હજુ આટલી મારે પૂર્તિ કરવી પડશે, હજુ આટલી મારે ઉણપ છે. પોતાની ત્રુટીઓ દેખાય, પોતાની ઉણપ દેખાય, પોતાના દોષ દેખાય, પોતાની ખામી દેખાય, પોતાની ક્ષતિ દેખાય, એ આત્મનિરીક્ષણ. ક્ષયોપશમિક ભાવ, કે કોઈ ભાવ શાંત થયો પણ પાછો ઉઠ્યો, ધાર્યું તું કામ નથી જ કરવું અને છતાં એ કર્યું, પાછું મનની અંદર વૃત્તિનો નાશ નહોતો થયો તો વૃત્તિ દબાયેલી રહી, તો મોકો આવે ત્યારે પાછી વૃત્તિ હાવી બની જાય, અને જે નહોતું કરવું એ હાંજે કર્યું, છેલ્લે દિવસ આખો પસાર થઈ ગયો પણ પાછો છેલ્લે આવીને અટવાયો. આવું બધું બને છે, ક્ષયોપશમિક ભાવ છે. એ ભાવને વિચાર કરીને જ્ઞાન વિચારે કરીને ટાળ્યો નહોતો. જો જ્ઞાન વિચારે ટાળ્યો હોત તો ક્ષય થાત, ઉપશમ ન થાત. આ ઉપશમ થયો છે માટે જાય ગયો પાછો, પાછો ફરીથી જઈ ગયો. એ જાય ગયો એટલે એ અગિયારમાં ગુણ સ્થાનકે પણ જાય ગયા વિના. હા, એ પડ છે, એના તરફનું મમત્વ તૂટી જવું જોઈએ, ત્યાજ્ય થઈ જાય, નિર્મૂળ થઈ જાય. મૂળ એનું આપણો આત્મા, એની સાથેનું મોહ બુદ્ધિ, એ જ ખતમ થઈ જાય. જ્ઞાન આવ્યું તો મોહ ખતમ થાય, જ્ઞાન આવે તો મોહ ખતમ થાય. સેજ પણ જો એની અંદર રહે છે અલ્પ પણ ક્ષતિ, તો ત્યાં દોષ ઉત્પન્ન થતા વાર લાગતી નથી. માતા દર્શન કરવા આવ્યા છે, એ માતાનો ભાવ આવી ગયો, મુશ્કેલી થઈ ગઈ, પણ અતિ ઊંચી વાત છે. પણ આપણે એટલા માટે વાત અત્યારે કરીએ છીએ કે ભાઈ આપણે તો આગમ સૂત્ર લઈએ છીએ, હવે આપણે બીજી શું વાત કરવી? આગમમાં આગમની જ વાત કરવાની. ભગવાન કહે છે કે આત્મનિરીક્ષણ કરે છે અને રાગ દ્વેષથી બચીને, બસ આત્મનિરીક્ષણ શું કે મારો સંભાવ ક્યાં તૂટ્યો, જે આત્માનો સ્વભાવ છે એ ક્યાં તૂટ્યો, ક્યાં અટકાયો, તો એને દૂર કરે છે અને તે પૂજ્ય. આપણે તો છૂટ છે ગમે ત્યાં પૂજ્ય શબ્દ મૂકવાની, અને એ ઓછો લાગે તો પરમ પૂજ્ય ચાલે છે. આપણે તો અત્યારે આ આગમ વાંચીએ છીએ, શાસ્ત્ર શોધીએ છીએ. હા, પ્રોપર થાય એટલા માટે કે આત્મનિરીક્ષણની ટેકનિક આપણને ખબર છે, આત્મનિરીક્ષણમાં શું કરવું છે ખબર છે. હવે પરફેક્ટ ન થાય, પણ જેટલું થાય એટલું. ભેદ તો રહેશે જ, પણ ખ્યાલ આવ્યો ને કે આ ખોટું થયું. સમજો કે આજે આપણે વ્યવહારમાં છીએ અને વ્યવહારથી અંદર કોઈ કૃત્ય આપણે એવું કર્યું અને એની અંદર આપણે આત્મા એમાં જોડાયો અને આપણે આત્મનિરીક્ષણ કર્યું ત્યારે આપણને એમ થયું કે આ છૂટકો નહોતો પણ સાચું તો એટલો એટલો ભેદ પડ્યો કે નહીં. તો ભેદ પડ્યો કે મેં કર્યું, કર્યા સિવાય મારો છૂટકોય નહોતો, એ બધું બરાબર, પણ યોગ્ય હતું મારા આત્મિક વિકાસ માટે. તો આ મારું બાધા છે, આ મારી અડચણ છે, હે પ્રભુ આ દૂર થાય, આ સંયોગોથી હું મુક્ત થાઉં, કે જે સંયોગોને કારણે મારે આ ઘડવું પડે છે. તો ઘણીવાર કેટલું થાય, જો મોક્ષની કલ્પના સ્પષ્ટ રીતે આવતી જાય કે અમે સંસારમાં છીએ, જન્મ લીધો છે એટલે આ બધું કરવું જ પડે છે ને, જીવન આવ્યું છે માટે જીના ઈ પડેગા, આ જીવવું પડે છે, અને જીવવું પડે છે એ સંઘમાં જીવવું પડે છે. જન્મ ન હોય તો, હે પ્રભુ આ ન કરવું પડે તો એનો ઉપાય એક છે કે જો જન્મ્યો ન હોત તો એને સાચી મુક્તિની કલ્પના આવે કે જન્મને ટાળવા એ જ ખરેખર તારી મુક્તિ છે. બધા દોષના કેન્દ્રમાં જન્મ ધારણ કરો, અને જન્મ સેનાથી ધારણ થાય છે? કર્મ. અને કર્મ કશાયથી બંધાયા છે? જીવની કંઈ ને કંઈ ઈચ્છા આકાંક્ષા અપૂરતી હોવાને કારણે એ દેહ ધારણ કરે છે. જેને કશું જ નથી એવો જે મરે છે સમાધિ મરણમાં, બધો જ જગતને વોસી રાવી દે છે, એક ભાવ પ્રત્યે પણ એને કોઈ પણ પ્રકારની લાગણી નથી રાગની, એવો નિરાગી થઈને મરે છે, તો એને જન્મ ધારણ કરવા પણ કંઈ નહોતું. કૃપાળુ દેવે કહ્યું આત્મસિદ્ધિમાં, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે. કેવડીને કેમ નિર્વાણ છે દેહ છતાં? હવે એને દેહ ધારણ કરવા પણ નથી, એના આત્માની એવી ઉત્કૃષ્ટ અવસ્થા છે કે આ આત્માને હવે દેહ ધારણ કરવો પડે એવા ગતિના બંધન બંધ પડે એમ નથી. તો કેમ પડે એમ નથી? તો કે એનો આત્મા પોતાના અખંડ નિજ સ્વભાવની અંદર જ સ્થિર થઈ ગયો છે. આત્મરમણતા એટલી બધી પરિપૂર્ણ છે કે દેહનું ધારણ કરવા પણ નથી. એને શબ્દ કીધો દેહ છતાં નિર્માણ, હવે જે દેહ રહ્યો એ તો બડી સુંદરીવત આકૃતિ માત્ર, એ બંધ કરી શકશે નહીં, એ નવા જન્મનું કારણ બની શકશે નહીં. તો સાચી કલ્પના જીવને આવે કે અમે સંસારમાં છીએ, વ્યવહારમાં છીએ, આ બધું કરવું પડે છે. તો કેટલી વસ્તુ આપણે કરવી પડે અને પછી એક વસ્તુ આપણને જો યોગ્ય ન લાગે, ગમતી ન હોય, તો આપણને શું ભાવ થાય કે આવો પ્રસંગ ન આવે તો? તો હવે પ્રયત્ન શું કરવો કે આવી સ્થિતિ મારે જોઈતી, આવી સ્થિતિ મારી જોઈતી. આ જુદા જુદા પ્રકારના બધા ઉત્કૃષ્ટ ભાવ નિરીક્ષણમાં આવે કે મારે આ બધું કરવું પડ્યું, શું કામ કરવું પડ્યું? આપણે ઘણી વાર કહીએ કે શું કામ કે ભાઈ નોકરીમાં હોય ને એટલું બધું કરવું પડે, પછી આપણને એમ થાય કે આ બધું કારણ જો સ્વતંત્ર હોત તો હું ન કરત. પણ મારે કરવું પડે છે એનું કારણ શું છે? કે હું અત્યારે ગુલામીમાં છું. એ ગુલામી સંયોગોની છે. એમ જીવને પોતાની ગુલામી છે. જેમ ઘણી વાર સ્ત્રી પર્યાય છે, તો કેટલી વાર જીવને વિચાર ન આવે કે સાચો સાધક હોય, કે આ સ્ત્રી પર્યાયનું બંધન ન હોત તો હું આ મારા સાધના માર્ગમાં. મને સ્ત્રી પર્યાય એ મર્યાદા છે, તો મારી સ્ત્રી પર્યાય થઈ છે ને કારણે થઈ, આત્માને તો આત્મા તો કોઈ પર્યાય નથી, એવી સ્ત્રી કે પુરુષની એ તો અભેદ છે. પણ મારી સ્ત્રી પર્યાય હવે આ સ્થિતિ પ્રાપ્ત નથી. એમ પ્રકારનું જે કંઈ પોતાનું ચિંતન છે એ સાચું ચિંતન થાય, આત્મનિરીક્ષણ કરે તો, અને આત્મનિરીક્ષણમાં એ દોષનું કારણ પકડે. તમે કીધું બહુ સરસ કે મારી વ્યવહારિકતાને કારણે ગમે એટલી વાત કરું પણ આ બધામાંથી હું છૂટી શકું એમ નથી, છટકી શકું એમ નથી, તો પછી શું સ્થિતિ આવે? કે મને આ સ્થિતિ ફરીથી પ્રાપ્ત ન થાય એવું હું શું કરું, એવું હું શું કરું કે જેથી કરીને આવી સ્થિતિ પ્રાપ્ત ન થાય? જો એ તને વિચાર નહીં આવે, બધું જ કરી શકે છતાંય મર્યાદા આવે, બધું જ કરી શકે છતાં. અને એ મર્યાદા જેને લાગે એને એ પર્યાય અવરોધરૂપ લાગે કે ન લાગે? હવે તું આજે વિચાર કરતા ને એમ થાય કે હું સ્ત્રી હોત તો વાંધો નતો, મને હું મોક્ષે જાત. પણ પછી એમ થાય કે ના, મારી અત્યારની મનુષ્યની પણ શ્રેષ્ઠમાં પર્યાય મને મળી છે એ વધુ અનુભવ છે. નહીં થાય એમ નથી કેતો, જો આમાં ક્યાંય આવો આવી આપણી ક્યાંય પ્રરૂપણા નથી, નહીં થાય એની વાત નથી. પણ એ અવરોધ, એ મુશ્કેલ, એ અંતરાય એ લાગે કે નહીં, તો એને શું થાય કે આવી પર્યાય મને થઈ, ગુલામીની પર્યાય ન પ્રાપ્ત થાય, સ્ત્રી પર્યાય ન થાય, અનાથ પર્યાય ન થાય, ઘણું ઘણું હોય છે. આ બધું આત્મનિરીક્ષણ વિના કોને ખબર પડે? અને આત્મનિરીક્ષણ કરે તો પોતાની નબળાઈ સુધી પકડાય નહીં કે મારી નબળાઈ આ સ્ત્રી પર્યાય, મારી નબળાઈ આ સંયોગોની અંદર, આ બધા સંતાનોની જવાબદારી, આ ઘરની, આ મારી નબળાઈ છે, નહીં તો મારો ભાવ તો અત્યારે. મારી નબળાઈ આ મારું શરીર નબળું છે, નહીં તો હું જો ક્રમશઃ એક એક એમ વિચાર કરે ત્યારે એમ થાય કે એ શરીર નબળું છે, મારું સંગ્રહણ નબળું છે, એક પણ સાધના થતી નથી, ત્યારે એ જીવને આત્મનિરીક્ષણ કરનારને પોતાના દોષ ન દેખાય. અને પોતાનો કયો દોષ દેખાણો? કોઈનો નહીં, કે હે જીવ કેવા કર્મ વૈંધા છે, કે અંતરાય જ આવે છે સાધના, તું ધારે છે તે પણ કરી શકતો, તો શું હવે વિચાર કરે કે હવે જન્મ ધારણ કરવો પડે પ્રભુ, તો એવો કરવા દેજે કે હું સંયમ પ્રાપ્ત કરી શકું, બીજા કોઈની મને અંતરાય ન મળે, મને અંતરાય રહિત જીવન આપજે. તો ઘણીવાર સાધનાના ક્રમમાં કે અમે આ ભરત ક્ષેત્રમાં છીએ, કેવડીના વિરહ છે, આ પણ એક અમારી અંતરાય છે, પ્રભુ અમને હવે તો મહાવિદેમાં જન્મ આપજે કે જેથી અમે સર્વજ્ઞના સાનિધ્યમાં રહી અને સંયમ લઈને સાધ ભાવ તો એવા સંયમ, પણ અહીંયા જો તીર્થંકર તો હતા જ, પણ તેની સંયમ સુઈજો. પણ આ બધું છોડી દઈએ, આપણે આત્મનિરીક્ષણથી જીવ સાચા માર્ગે પોતાના સાચા દોષ અને પોતાની સાચી નબળાઈ એના ઉપર આવી શકે છે. અને આત્મનિરીક્ષણ ન કરે તો લૌકિક દ્રષ્ટિએ, હા હવે અમે તો સંસારમાં પડ્યા છીએ ને હવે અમારાથી કંઈ થાય એમ નથી, આ લૌકિક દ્રષ્ટિએ, આ તારું આત્મનિરીક્ષણ નથી, તું કરી શકે એવું ઘણું છે, કરતો જ નથી. આત્મનિરીક્ષણ કર્યા વિના દોષ દેવાય તો હજાર દેવાય, શું થાય છે? સત્પુરુષ ક્યાં મળે છે? આ આત્મનિરીક્ષણનો દોષ નથી, આ લોકોનો દોષ કે સાચા ગુરુ ક્યાં હતા, સાચો ધર્મ જ ક્યાં હતો અત્યારે. આ આત્મનિરીક્ષણનો દોષ નથી, આ બહાર પોતે ટીકાકાર બની ગયો છે. એનું આત્મનિરીક્ષણ તો જે છે એમાં હું છું ને, અને મારો આત્મા છે, અને મને જે કાંઈ સત્સંગના સાધનો વિચારવા માટે જે મળ્યું છે બસ, હવે એમાં ખૂટે છે તો ખબર પડશે કે મારું તત્વ ખૂટે છે. કૃપાળુ દેવે કેટલું સરસ લખ્યું છે કે જ્ઞાન વિચ્છેદ ગયું, શાસ્ત્રો વિચ્છેદ ગયા, સત્પુરુષનો વિયોગ થયો, તો પણ આ કાળમાં એકાવતારીપણું થઈ શકે એટલું છે. 14 પૂર્વનું જ્ઞાન ગયું, ભલે ગયું, તારે શું કામ 14 પૂર્વનું? એકાવતારીપણું થાય એમ છે. કેટલી સરસ વાત મૂકી છે, 755માં મૂકી છે, આગળ 422માં મૂકી છે, પણ આપણું લક્ષ જ જતું નથી. કેમ કે આત્મનિરીક્ષણ કરવું અને સ્વયં પોતાની જાતને રોજે રોજ સુધારતા રહેવું, તો અહીંયા સરસ મૂકી છે, પોતાના આત્માની અશુદ્ધિનું નિરીક્ષણ, પોતાની નબળાઈનો, પોતાની ત્રુટિનો, અને મારા પુરુષાર્થમાં, સત્ય પુરુષાર્થમાં હું ક્યાં અટકું છું, એ અટકું છું, એ અટકવાના કારણ દૂર કરવા. ઓલું તો આ નથી મળતું, મને આ નથી મળતું, આનો યોગ નથી, અહીંયા જીવું હવે કાંઈ ઠેકાણું નથી, એ બાહ્ય ઉપરની લક્ષ્ય ટળી ગયું. હવે લક્ષ્ય ક્યાં થયું? સ્વ. આત્મનિરીક્ષણ આત્મા સંબંધિત વિચાર ના કરે છે. હે?